भवसंभवभीतिभेदनम् सुखसंपत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् श्रीसहजानन्दगुरुं भजे सदा पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये आज आनंद मारंग मां मन मल्या मारो महाराज सुखना सागर श्री हरे प्यारो प्रभु राजा धीरा सर्वकर्ता श्री हरि ने वंदन करूं वारंवार सुखमय वाला मूर्ति मां स्नेह करूं प्यार ओ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज की जय वाला वाला महाराज पूज्य पाद शास्त्री स्वामी पूज्य मनी स्वामी पूज्य वाला संतो सर्वे वाला पार्षदो साधको समर्पितो मुमुक्षुओ अने आप सब वाला वाला महाराज ना भक्तों ने भाव थी जय स्वामीनारायण वाला भक्तो आजे 185मो शिक्षापत्री प्रागट्य दिन छे भगवान स्वामीनारायणे अप्रेरित केवल अपना बधा ऊपर दया करीने ज एक नानकड़ो ग्रंथ आपने लखी ने आप्यो आ एक 212 श्लोकनी शिक्षा पत्री सूरज चंद्र तपसे त्यां सुधी आ पृथ्वी पर जन्म लेनारा तमाम मानवों ने सुंदर आलोक ने परलोक में सुखी थयानो रस्तो बतावा करशे हजारों भाइयों भाइयों आ लोक में सुखी रहीने अंत्ये परमात्माना परम धाम में जशे एवं अति उत्तम जो कोई ये काम कर्यु होय तो ये छे अपना इष्ट देव भगवान स्वामीनारायण कोई अवतारे पोताने हाथे ग्रंथ लखीने पोताना भक्तों ने आप्यो नथी वाला वाला भगवान स्वामीनारायणे पोताने हाथे ग्रंथ लखीने आप्यो कोई अवतारे पोतानी मूर्ति बाछमा लईने पोते पोताना आश्रितोने उपासना करवा माटे पधरावी नथी જ્યારે સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાની મૂર્તિ બાથમાં લઈને હરિ કૃષ્ણ એવા નામથી વડતાલ ધામમાં પધરાવીને આપણા બધાના માથે બહુ મોટી દયા કરી છે વળી કોઈ અવતારે પોતાની હયાતી કાળમાં પોતાના જ લીલા ચરિત્રથી યુક્ત એવો અનુપમ ગ્રંથ લખાયો નથી જ્યારે મહારાજે પોતે પોતાની હયાતીમાં જ સત્સંગી જીવન જીવો અજોડ કલ્યાણકારી સદગ્રંથ નિર્માણ કરાવી અને આપણા કલ્યાણ માટે આપણને આપ્યો છે આપણા ઉપર ભગવાનના કેટલા બધા ઉપકાર છે કે એની કોઈ સીમા નથી આવા દયાળુ પરોપકારી સુખકારી મહારાજ આપણને મળ્યા છે અને આજની આ વસંત પંચમીની દિવ્ય અલૌકિક સભામાં સદગુરુ શ્રી સુકાનંદ સ્વામીના આખ્યાનને હું આગળ લઈ જઈશ વાલા વાલા ભગવાનના ચરણમાં પ્રાર્થના, પ્રભુ રાજી થાજો, તમારા હૃદય સમા એક સંતની ગાથા ગાતા અમારા અંતરમાં આનંદ થાય છે. આખ્યાન તૈયાર કરવામાં બ્રહ્મસ્વામી, ઈશ્વર સ્વામી વગેરે સાધુએ બહુ દાખલો કર્યો છે, અને આમાંથી ઘણું બધું મળે એવું છે. આવા મોટા સંતની વાતો સાંભળીને આપણા જીવનના અંધારા દૂર થાય છે. એ લોકોએ કેમ ભગવાન આગળ જિંદગી વિતાવી, કેવું જીવા, કેમ સત્સંગની સેવા કરી, કેવી સેવા કરી, શા માટે કરી, આપણે પણ એવું કેમ ના કરવું, એવું આમાંથી બળ મળે છે. માટે આજની પણ આ સભામાં રવિ સભાની માફક જ શ્રી સુકાનંદ સ્વામીના આખ્યાનની કથા આપણી આગળ રજૂ કરું છું. સર્વોપરી છે શ્રી હરિ, તે તુલ્ય નહીં કોઈ, તેથી અધિક તો હોય ક્યાંથી, રહુ તે મૂર્તિને જો. સર્વોપરી પરમાત્માને સમાન કોઈ નથી, તો એનાથી અધિક તો હોય જ ક્યાંથી. બસ એ મૂર્તિની સામું જોઈ રહેવું છે. સર્વેશ્વર છે સુખદ હરિ, સર્વાત્મા ઘનશ્યામ, પૂર્ણ પુરુષોત્તમ પોતે પૂરણ સુખનું ધામ. અક્ષરપતિ અલબેલડ અક્ષરાધાર અનુપ, સર્વ આત્માના આત્મા કોટી બ્રહ્માંડના ભૂપ. પુરુષોત્તમ પધાર્યા આપવા સહુને આનંદ હો, પુરુષોત્તમ અહીં પધાર્યા આપવા સહુને આનંદ, અજરામર અવિનાશી જે પૂરણ પરમાનંદ. મહાનંદનો સાગર છે સ્વામી સહજાનંદ, પ્રેમે વૃત્તિ રાખો એમાં મળશે મોટો આનંદ. મહિમા સમજી મહારાજનો સ્વામી શ્રી સુકાનંદ, અખંડ શ્રી હરિ સંભારતા લૂંટતા અખૂટ આનંદ. એવા સ્વામી સુકાનંદને વંદન કરું હું હજાર, જ્ઞાન જીવન ગુણ લાગાતા વધે પ્રભુ જીમાં પ્યાર. વાલા ભક્તો, સદગુરુ શ્રી સુકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની નજીક બહુ રહ્યા, અને ગોપાળાનંદ સ્વામીની નજીક પણ બહુ રહ્યા. એટલે સુકાનંદ સ્વામીને વિશે જે જ્ઞાનની પક્વતા હતી અને એમના જીવનની જે પીઢતા હતી, અનુપમ હતી, એમની વાતોમાંથી થોડીક વાતો જાણવા જેવી છે. સુખ સ્વામીની વાર્તાઓ છે સમજ્યા જેવી અનુ, ભાવથી જે જન સમજે તે પામે હરિનું રૂપ. ઝીણી અનુપમ વાર્તા કરતા સ્વામી સદાય, એમાંથી થોડી વાતને સંભળાવું છું હું આ. હવે થોડા સાવધાન, આમાં પગ અંબાય એવું નથી, પણ સુકાનંદ સ્વામીના અમૃત ભરેલા વચનોના આ ઊંડા સરોવરમાં હું પડું છું. નિર્ગુણદાસ સ્વામીની વાતો 443મી છે. સુકમુનિએ વાર્તા કરી, જે આત્માને સાક્ષાત્કાર દેખતો હોય તો પણ આત્મા રૂપે વર્તવું બહુ કઠણ છે. આમાં માથું હલાવીએ પણ ખબર નથી પડે એવું. આત્માને સાક્ષાત્કાર દેખતો હોય એને આત્મા દેખાય છે, તો પણ આત્મા રૂપે વર્તવું બહુ કઠણ છે એમ કે છે. આત્માને દેખવો એ વસ્તુ અલગ છે, અને આત્મા રૂપે વર્તવું એ વસ્તુ અલગ છે એવું આ વાત ઉપરથી દ્યોતિત થાય છે. ભલે સાક્ષાત્કાર આત્માને દેખે પણ અખંડ આત્મા રૂપે વર્તી શકાતું નથી એવું સ્વામીનું કહેવું હોય એવું લાગે છે. અને આત્મનિષ્ઠાની તારતમ્યતાએ નિર્વિકલ્પ નિશ્ચયમાં ત્રણ ભેદ છે, ને દેહાભિમાનની તારતમ્યતાએ સવિકલ્પ નિશ્ચયમાં ત્રણ ભેદ છે. સવિકલ્પ નિશ્ચયના ત્રણ ભેદ અને નિર્વિકલ્પ નિશ્ચયના ત્રણ ભેદ એમ કરીને છ ભેદની વાત જે અહીં સ્વામી કરે છે, આવી વાત ભગવાન સ્વામિનારાયણે લોયાના 12મા વચનાવર્તમાં કરી છે, અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ આવી વાત કરી છે. પણ એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે ભગવાન સ્વામિનારાયણે લોયાના 12મા કરેલી વાત, ગોપાળાનંદ સ્વામીએ કરેલી વાત અને સુકાનંદ સ્વામીએ કરેલી વાત ત્રણેય અલગ અલગ છે. વાત જુદી જુદી હોવા છતાંય ત્રણેય વાત એકબીજાની વાતની પૂરક છે અને એકબીજી વાતને સ્પષ્ટ કરે છે, સમજાવવામાં મદદરૂપ છે. જો 12મું લોયાનું અને આ વાત અને ગોપાલ સ્વામીની વાતમાં જ્યાં સવિકલ્પ નિર્વિકલ્પના ભેદ લખ્યા છે તે એક સાથે જો બે ચાર વાર ભેગું બધું વાંચવામાં આવે તો મુમુક્ષુ આત્માને આમાંથી ઘણું બધું મળે એવી આ મોટા સાધુની શ્રીજી મહારાજના મુખેથી સાંભળેલી અદ્ભુત વાત છે. આપને આગળ રજૂ કરું છું નિશ્ચયના છ ભેદની વાત. હવે આ વાતથી આપણે તો એટલું જ જાણવાનું છે કે આપણે ક્યાં ઊભા છીએ. વર્ષોથી સત્સંગ કરીએ છીએ, વર્ષોથી સાધુ થયા છીએ, વર્ષોથી ભગવાનને મેળવવા માટે આપણે ઝંખીએ છીએ એમ નહીં કહું, જન્મોથી ઝંખીએ છીએ, પરંતુ કંઈક ને કંઈક આપણી કસરને લઈને આપણે પરમાત્માના સ્વરૂપને પામ્યા નથી. કઈ કસર છે, કઈ ખામી છે એ આ વાતમાંથી થોડીક તો પકડાશે. સાંભળો, છ પ્રકારના ભેદમાં કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય વાળાનો પ્રથમ ભેદ બતાવે છે. કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય જેને હોય એને આત્મનિષ્ઠાની દઢતા હોય છે, એને આત્મનિષ્ઠાની દઢતા હોય છે. નિર્વિકલ્પ નિશ્ચય કનિષ્ઠ મધ્યમ હોય કે ઉત્તમ હોય તેણે એને આત્મનિષ્ઠાની દઢતામાં કોઈ કચાશ કહેતા નથી. પણ સવિકલ્પ નિશ્ચય કનિષ્ઠ હોય, મધ્યમ હોય કે ઉત્તમ હોય એને બધાને આત્મનિષ્ઠાની કચાશ કહે છે. સુખ સ્વામી હવે એમ કહે છે કે એને આત્મનિષ્ઠા તો દઢ હોય છે અને દેહાદિક માયાના કાર્યને તે નાશવંત અને તુચ્છ દુઃખરૂપ જાણે છે, તેથી તેમાં પ્રીતિ નથી. શેમાં? દેહાદિક માયાના કાર્યમાં. કોને? કનિષ્ઠ નિર્વિકલ્પ નીચેવાળાને ક્યાંય પ્રીતિ હોતી નથી અને ભગવાનનો મહિમા બહુ સમજે છે. કનિષ્ઠ નિશ્ચય છે તો પણ બહુ સમજે છે, પરંતુ તેને નૈમિત્તિક પ્રલયને વિશે ભય થતો નથી, તો પણ પ્રાકૃત પ્રલયમાં ભય થાય છે. આવો છે, નૈમિત્તિક પ્રલયમાં ભય નથી થતો, મૂંઝવણ નથી આવતી, ઉદ્વેગ નથી અનુભવાતો, પણ જ્યારે પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળાને ભય થાય છે. આ કસર એને ત્યાં નડે છે એમ શ્રીજી મહારાજના મુખથી સુકાનંદજીએ જે સાંભળ્યું છે એ કહે છે કે મહારાજ આવું કહેતા. હવે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળાને તે કરતા આત્મનિષ્ઠાની અતિશય દઢતા છે. કેના કરતા? કનિષ્ઠ નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયવાળા કરતા પણ મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળાને અતિશય આત્મનિષ્ઠાની દઢતા છે. અને માયાનું કાર્ય જે અનેક બ્રહ્માંડ તેને નાશવંત દુઃખરૂપ જાણે છે, એથી એક વાત આગળ કાળગ્રસ્ત જાણે છે. મધ્યમ બોલો, દુઃખરૂપ જાણે છે, મધ્યમ કાળગ્રસ્ત જાણે છે, એક શબ્દ ઉમેર્યો છે. તેથી તેમાં એને ક્યાંય પ્રીતિ રહેતી નથી. માટે નૈમિતિક પ્રલય અને પ્રાકૃત પ્રલયમાં તેને ભય થતો નથી, પણ આત્યંતિક પ્રલયને વિશે ભય થાય છે. એ વખતે એને મુજારો આવે છે એમ કહેશું. તેને જ્ઞાનનો વિચાર કરીને ટાળી નાખે છે. પાછો ભય એ ટાળી શકે છે, એટલી વિશેષતા છે. અને તે ભગવાનનો મહિમા અનંત અપાર સમજે છે. હવે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો તો પોતાને સદા અક્ષર બ્રહ્મ રૂપ સમજે છે. જોજો, કનિષ્ઠ વાળો આત્મરૂપ વર્તે છે. જે આત્મરૂપ રહેવું આત્માને અખંડ દેખતો હોય એને માટે પણ કઠણ છે. તે આત્મરૂપે કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો વર્તે છે તો પણ પ્રાકૃત પ્રલયમાં ભય થાય છે. મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો એથી વધારે દ્રઢ આત્મનિષ્ઠામાં વર્તે છે તો પણ એને આત્યંતિક પ્રલયમાં ભય થાય છે, અને એ ભયને પાછો ટાળી નાખે છે. અને નિર્વિકલ્પ નિશ્ચયવાળો આત્મરૂપે વર્તે છે એમ નથી કહેતા, એ તો અક્ષર બ્રહ્મરૂપ પોતાને સમજે છે. એક પગથિયું આગળ ગયો. આ બધી સ્થિતિઓ છે. હવે જો એક પછી એક વાત, હવે અક્ષર બ્રહ્મરૂપ સમજે પોતાને. તે માત્ર પોતાને આત્મા નથી માનતા, પોતાને અક્ષર બ્રહ્મરૂપ માને છે. ને ભગવાનનો મહિમા અતિ અલૌકિક અપાર સમજીને ભગવાનના સ્વરૂપનું અતિ અપાર સુખ પામ્યા છે. નિર્વિકલ્પો ઉત્તમ નીચેવાળા પરમાત્માનું અતિ અપાર સુખ પામ્યા છે. માટે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષના કાર્યમાં ક્યાંય પ્રીતિ નથી એને. અને તે સર્વને અસત્ય ને મિથ્યા જાણીને સદાય ભગવાનની સેવા કર્યા કરે છે. આમાં એક મિથ્યા શબ્દ ઉમેરાણો છે. ઓલો દુઃખરૂપ જાણે છે, બીજા નંબરનો કાળગ્રસ્ત જાણે છે, અને આવડો આ તો મિથ્યા જાણે છે. આમ ચડતી ચડતી સ્થિતિ છે. અને અખંડ ભગવાનની સેવા કર્યા કરે છે. અને તેમને ચાર પ્રકારના પ્રલયને વિશે લેશ માત્ર પણ ભય થતો નથી. જેમ વિસનગરમાં સાધુ સલાટના ચોરામાં ઉતર્યા હતા, તેમને અસુર મારવા માંડ્યા એટલે સાધુ નાસવા માંડ્યા, ત્યારે સંતદાસજી બોલ્યા કે મહાપુરુષો, મહાપ્રલયમાં કહાં જાઓગે, એમ ભેદ છે. બીજા સાધુમાં અને સંતદાસજીમાં જે ભેદ અહીં દેખાણો, એમ ભેદ છે. આ બધા નિશ્ચયના ભેદની વાતો છે. આપણે તો કોક વધારે ધર્મ પાળે ને કોક ઓછો ધર્મ પાળે ત્યાં જ સમજીએ છીએ કે આ ચુસ્ત ભગત ને આ અચુસ્ત. પણ આ તો નિશ્ચયની વાતો છે, બહુ ઝીણી. આમ વર્તનથી દેખાય એવી નહીં. આવી રીતે નિર્વિકલ્પ નિશ્ચયના ત્રણ ભેદની વાતો સ્વામીએ સ્પષ્ટ કરી. હવે સવિકલ્પ નિશ્ચયના ત્રણ ભેદની વાત આપણને કહે છે. અને દેહાભિમાનની તારતમ્યતાએ, ઓલી આત્મનિષ્ઠાની તારતમ્યતાએ કહેતા આત્મનિષ્ઠાના ભેદે, ઓછી આત્મનિષ્ઠા, વધુ આત્મનિષ્ઠા અને અક્ષર બ્રહ્મપણે રહેવું, એ ત્રણ ભેદે ત્રણ ભેદ પડ્યા. અહીંયા દેહાભિમાનની દઢતાને ભેદે સવિકલ્પ નિશ્ચયમાં ત્રણ ભેદ પડે છે. દેહાભિમાનની તારતમ્યતાએ એટલે ફેરફારે કરીને સવિકલ્પ નિશ્ચયમાં ત્રણ ભેદ થાય છે. તેમાં કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચયવાળો પોતાને દેહરૂપ માને છે. લ્યો, તે જાડેતાએ કરીને ભગવાનનો મહિમા યથાર્થ સમજતો નથી. માટે બીજા મનુષ્ય બરાબર કામ ક્રોધાદિ વિકારે યુક્ત દિવ્ય એવા મહારાજના મનુચરિત્રને જોઈને કે સાંભળીને ભગવાનનો નિશ્ચય રહે, પણ તેથી અધિક જોઈ સાંભળીને સંશય થાય. બીજા મનુષ્ય જેટલા મહારાજ કામ ક્રોધ લોભાદિક રાખે તો કાંઈ વાંધો ન આવે એને, પણ જો અધિક જણાય તો આ કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચય વાળો જે દેહાભિમાની જીવ તેને ભગવાનના ચરિત્રમાં શંકા થાય થાય ને થાય, કેમ જે એના નિશ્ચયની એટલી જ પક્વતા છે ને એટલું જ લેવલ છે. હવે ઓલા જે ત્રણ કીધા ને નિર્વિકલ્પ નિશ્ચય વાળા, એ લોકોની તો આ વાત જ નથી, એને સંશય બનશે આવતો જ નથી, એ તો આનાથી પરની વાત છે. અને મધ્યમ સવિકલ્પ નીચે વાળાને ભગવાનનો પ્રથમ કયો તેથી દેહાભિમાન ઓછું છે કનિષ્ઠ સવિકલ્પ વાળા કરતા, આ મધ્ય સવિકલ્પ વાળાને પણ દેહાભિમાન ઓછું છે માટે તેથી ભગવાનનો મહિમા અધિક સમજે છે. તેથી બીજા મનુષ્ય કરતા ભગવાનના બમણા કામ ક્રોધાદિ વિકારે યુક્ત દિવ્ય મનુષ્ય ચરિત્ર દેખીને સાંભળીને નીચે રે, પણ તેથી અધિક દેખે સાંભળે તો સંશય થાય. લ્યો, બીજાથી બમણા ભાળે ત્યાંથી વાંધો નહીં, પણ વધારે જો દેખે સંશય થાય. હવે ઉત્તમ સવિકલ્પ નીચેવાળા ને મધ્યમ સવિકલ્પ નીચેવાળા કરતાં દેહાભિમાન ઓછું છે, ઓછું ઓછું થતું જાય, અને જળ ચૈતન્યનો વિવેક છે માટે ભગવાનનો મહિમા અધિક સમજે છે. તેથી મનુષ્ય દેહ ધારીને ભગવાન હિંસા મધ્યમાંસનું ભક્ષણ શ્રીસંગાદિ યુક્ત દિવ્ય ચરિત્ર કરે તો પણ નીચે રહે. મધ્ય ભગવાન દારૂ પીવે, માંસ ખાય, સ્ત્રીનો સંગ કરે, આવા મનુષ્ય ચરિત્ર કરે તો પણ ઉત્તમ સવિકલ્પ નીચેવાળાને શંકા થતી નથી, કારણ કે એ એમ સમજે છે કે એ જ સર્વકર્તા છે ને સર્વભોક્તા છે, તેમજ તેજસ્વી છે ને સમર્થ છે, માટે એને શંકા થાય નહીં. આમ છ પ્રકારના નિશ્ચયના ભેદની વાત સુકાનંદ સ્વામીએ કરી. આવી વાતો સાંભળીને કરવો મનમાં વિચાર, આપણો નિશ્ચય કેવો છે તેનો કરવો નિર્ધાર. નક્કી કરવું ક્યાં ઊભા છીએ, નક્કી કર્યા પછી મૂંઝાવું નહીં. વાત જીણી મૂંઝવણ ઊભી થાય એને માટે સંતો નથી કરતા, એમ નામ બગડેલું હોય ને હારું માનતા માનતા જાત છેતરતા ગુજરી ન જઈએ અને સુધારવાનો રૂડો ચાન્સ મળે એટલે ઝીણી વાતો થાય છે. ઘણા ઝીણી વાતો સાંભળીને હું તો નકામો છું, મારામાં કાંઈ નથી ને, આ માર્ગનો જ નથી ને, આમાં હાલું એમ જ નથી, એમ ઢીલા પડી જાય ને તો આ વાતો ઉલટાની નુકસાનકારક સાબિત થાય. આપણે આ વાતો કોઈના આધ્યાત્મિક જીવનને નુકસાન કરવા માટે નથી કરતા, પરંતુ સમજીને જ્યાં હોઈએ ત્યાંથી આગળ વધો. ભગવાન સ્વામિનારાયણને સમજવામાં અને આત્મનિષ્ઠાને દ્રઢ કરી અક્ષરરૂપ થવામાં આગળ વધવું, મહેનત કરવી. પ્રગટ હરિના ભક્તોને ટાળવી સર્વે ખોટ, ખામી કોઈ ન રાખવી લઈને ખોટી ઓટ. ખોટી ઓટ લઈને ખામીઓનો બચાવ ન કર્યા કરવો, ખામીઓ ટાળતા શીખવું. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં ન રાખવી કાંઈ કચાશ, મોટા સાધુને નિત્ય સેવીને ખામીઓ કરવી નાશ. આ વાત નિશ્ચયની સુકાનંદ સ્વામીની આપણે સાંભળી. હવે આચાર્યોદય ગ્રંથના 22મા પ્રભાવમાં જે વાત લખી છે આપની આગળ પ્રસ્તુત કરું છું. સંવત 1905ની સાલ હતી અને અમદાવાદમાં વૈષ્ણવાચાર્યો એ લલકાર્યા હતા, બધા ભેગા થયા હતા એ લોકો અને સ્વામિનારાયણ સંપ્રદાયની સામે પડકાર ફેંક્યો હતો. અને એ વખતે સંપ્રદાયમાં બહુ જ આમ હચમચી જાય એવો એક પ્રસંગ ઊભો થઈ ગયેલો. અને એ વખતે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને જોઈએ એવો મનમેળાપ નહોતો અને નિત્યાનંદ સ્વામી આ દેશમાં હતા અને પંડિતોની સભાને જીતવા માટે સ્વામીની જરૂર આવશ્યક હતી. પછી સુગ્ન માણસોના કહેવાથી નિત્યાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજે અમદાવાદ મોકલ્યા હતા અને એ લોકોએ ખૂબ સ્વામીનું સ્વાગત સન્માન કરીને આવકાર્યા હતા અને વૈષ્ણવાચાર્યોએ કરેલી સભામાં નિત્યાનંદ સ્વામીએ વિજય મેળવ્યો હતો. આવું જ્યારે એક વિઘ્ન આવ્યું અને એ વખતે બધાને દોડીને એક થવું પડ્યું, આ એક અનુભવ થયો, એને લઈને પછી મોટા મોટા સાધુઓ ભેળા થયા અને બંને આચાર્યો ભેળા થયા અને મનમેળ કર્યો. અને મનમેળમાં એવું નક્કી કરવામાં આવ્યું કે હવે પછી બંને જણાએ વર્ષમાં 15-15 દિવસ એકાબીજાના સ્થાનમાં ભેગા રહેવું. 15 દિવસ રઘુવીરજી મહારાજે અમદાવાદ જઈને રહેવું, 15 દિવસ અયોધ્યા પ્રસાદજી મહારાજે રઘુવીરજી મહારાજના ભેળા વડતાલ રહેવું. આવો એક ઠરાવ કર્યો. તે સંવત 1905 સાલમાં આ ઠરાવ થયો અને પછી એ ઠરાવ મુજબ સંવત 1906 સાલમાં રઘુવીરજી મહારાજ અમદાવાદ ગયા અને અમદાવાદમાં બંને આચાર્ય 15 દિવસ ઠરાવ મુજબ ભેળા રહ્યા, એવું આચાર્ય દયમાં લખ્યું છે. અને પછી રઘુવીરજી મહારાજ પાછા વડતાલ આવ્યા.
11 આવી વૈસાખી જાય, એકાંતે હતા આચાર્ય ત્યાય, પાસે આવ્યા ગોપાલ સ્વામી, સુખાનંદ નિત્યાનંદ સ્વામી.
વૈશાખ મહિનાની એકાદશી હતી. ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી એકાંતમાં રઘુવીરજી મહારાજને મળ્યા અને ગોપાલ સ્વામીએ એવો પ્રસ્તાવ મૂક્યો કે સત્સંગી જીવનની ટીકા આપણે છીએ ત્યાં થઈ જાય તો સારું, અને મારી એવી ઈચ્છા છે કે હું અને નિત્યાનંદ સ્વામી અમે બંને સત્સંગી જીવનની ટીકા લખી નાખીએ, તાકી ભવિષ્યમાં કોઈ સત્સંગી જીવનના અર્થો પોતાને ફાવે એવા ન કરે. આમ જ્યારે ગોપાલ સ્વામીએ પ્રસ્તાવ મૂક્યો ત્યારે નિત્યાનંદ સ્વામી એવું બોલ્યા, સુણી બોલ્યા નિત્યાનંદ સ્વામી, અતિ આનંદ અંતરે પામી, સ્વામી બહુ તમે સરસ વાત કરી, પણ મને આજ્ઞા હોય તો હું એમાં સલાહ આપવા ઈચ્છું છું. ગોપાલ સ્વામી કે બોલો સ્વામી. ત્યારે કે જુઓ સ્વામી, તમે ને હું કરશું એના કરતાંય સારું કામ કરી શકશે આ સમજુ સુખાનંદ સ્વામી. આ શ્રીજી મહારાજનો જમણો હાથ છે એમ મહારાજે પ્રમાણ કરેલ છે. અને સતાનંદ સ્વામીએ જ્યારે સત્સંગી જીવન ગ્રંથ લખ્યો ત્યારે સુખાનંદ સ્વામી એમની હારો હાર હતા, કે છે બધા ખરડા બરડા લખવામાં. મર્મ શ્રીજીના મનતણા જે હ, સર્વ જાણે સુખાનંદ તે હ, માટે તેને જ સોંપો તે કામ, સારી રીતે કરશે તે તમામ, સંપૂર્ણ કામ સારી રીતે કરશે. આ વાત ગોપાલ સ્વામીને ગમી અને આચાર્ય શ્રીએ પછી સુખાનંદજીને સત્સંગી જીવનની સંપૂર્ણ ટીકા કરવાનું કામ સોંપ્યું છે. ત્યારે સુખાનંદ સ્વામીએ કહ્યું કે હું કામ કરીશ, પણ બધું એકલો કરી શકું નહીં, માટે કોઈ સંશોધન કરે, તપાસે હરખું એવો મને માણસ આપો. ત્યારે આચાર્યે ભોળાનાથ ભટ્ટને પ્રૂફ તપાસવા મૂક્યા છે અને નિત્યાનંદ સ્વામીના વિદ્વાન શિષ્ય મધુસૂદન દાસજીને લયા તરીકે લખવા નિમ્યા છે. આવી રીતે નિમણૂક થઈ અને ત્યાર પછી સુખાનંદ સ્વામીએ સત્સંગી જીવનની ટીકાનો આરંભ કર્યો. ટૂંક કાળમાં જ એ સંપૂર્ણ ટીકા પૂર્ણ કરી સંવત 1908 સાલમાં તે ટીકા હેતુ નામની ટીકા સંપૂર્ણ સત્સંગી જીવનની લખી અને નિત્યાનંદ સ્વામીની આગળ ગ્રંથ મૂક્યો. નિત્યાનંદ સ્વામી આ ટીકા વાંચી જાણીને અતિશય પ્રસન્ન થયા અને નિત્યાનંદ સ્વામીએ તે દિવસે આનંદ વિભોર થઈ આ સત્સંગી જીવનની નૂતન ટીકા સાથે, હેતુ નામની ટીકા સાથે સત્સંગી જીવનની ભાવથી પૂજા કરી અને સુખાનંદ સ્વામી ઉપર બહુ રાજી થયા અને એમ કહ્યું કે અતિ સરસ ટીકા થઈ છે એમ કહીને ધન્યવાદ આપ્યા. અને પછી થોડા જ દિવસમાં નિત્યાનંદ સ્વામી ધામમાં ગયા, સ્વામીની હાજરી ટીકા થઈ ગઈ. હરિલીલા મૃતમાં કહ્યું છે,
ટીકા સત્સંગી જીવન તાણી હેતુ નામે છે ઉત્તમ ઘણી, ટીકા સત્સંગ સુખાનંદ સ્વામી નથે તેમાં કસી પણ ખામી
આમ સદગુરુ સુખાનંદ સ્વામીએ સંપ્રદાયના બે નમૂન શાસ્ત્ર સત્સંગી જીવનને સમૃદ્ધ બનાવવા હેતુ નામની ટીકા લખી છે એવા સુખાનંદ સ્વામીને લાખો લાખો વંદન. સુખ મુનિની કહુવળી લીલા વર્ણવી તે રીત નવરાય એમાં ન મળે પ્રભુ તાણીને પ્રીત. આ પંક્તિ છે, આ દોહો છે માધવદાસ કૃત હરિકૃષ્ણ લીલામૃત સાગરનો. સુખમુનિની કહુ વળી લીલા વર્ણવી તે રીત નવરાય એમાં ન મળે પ્રભુ તાણીને પ્રીત. સુખમુનિની આમાં પ્રશંસા કરે છે કે સુખમુનિને મહારાજની લીલા વર્ણવી બહુ ગમતી, એવું કહે છે લીલા વર્ણવી તે એની રીત હતી અને નવરાય એમાં ન મળે, રાત દિવસ એમાં એમાં હોય અને ભગવાનની એને તાણી બહુ રહેતી, એવી એને પ્રભુમાં પ્રીતિ હતી. જ્યારથી મહારાજે સુખ સ્વામીનો તાવ કાઢ્યો ત્યારથી સ્વામી સદૈવ તંદુરસ્ત રહેતા, કદી પણ તાવ પછી આવ્યો નથી. જેણે દેહના સુખ દુઃખરૂપ માન્યા છે, દેહાભિમાનનો જેણે ત્યાગ કર્યો છે, એવા સુખ મુનિ જેવા જોગીને આ દેહનું સુખ બહુ રૂચ્યું નહીં. મહારાજ ધામમાં ગયા પછી પ્રાણ પ્યારા પોતાના પ્રિયતમ શ્રી હરિના વિરહમાં વ્યાકુળ એવા સુખાનંદ સ્વામીને દેહની તંદુરસ્તી વહમી લાગી. આ એક વાત બધાને સમજાય એવી નથી, આ થોડીક જુદી વાત છે. એને દેહની તંદુરસ્તી વહમી લાગી, મહારાજના વિયોગનું અસહ્ય દુઃખ થઈ પડ્યું. તેથી જ્યારથી મહારાજ ધામમાં ગયા ત્યારથી એમણે કોઈ દિવસ આ ચાર વસ્તુ ખાધી નહીં. એક, આજીવન દૂધપાકનો નિયમ રાખ્યો. બીજું, આજીવન વૃંતાક, રીંગણા કોઈ દી ખાધા નહીં. ત્રીજા, કારેલા. ચોથો, ભીંડો. આ ચાર કોઈ દી નહીં ખાવાનો નિયમ રાખ્યો. પાંચમો એક નિયમ રાખ્યો, જોડા ન પહેરવા. પછી ઓલા ચાર નિયમ તો એને આજીવન રાખ્યા, કોઈ દી પછી ન ખાધું તે ન જ ખાધું. ધન્ય હો સુખાનંદ સ્વામીને. પરંતુ જોડા પહેર્યા વિના એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ થતા થતા 15 વર્ષના વાણા વાયા ત્યારે ગોપાલ સ્વામીના મનમાં એમ થયું કે આ ગામથી ઓલે ગામ તાટ તડકાના જાવું, હાલીને જાવું અને સુખ સ્વામી જોડા પહેરતા નથી, ઠીક નહીં. પછી ગોપાલ સ્વામી એક દિવસ સુખાનંદ સ્વામીને સમજાવ્યા કે મારું માનો, 15 વર્ષ નથી પહેર્યા એટલું ઘણું, હવે તમે ચપલા જોડા પહેરો. પછી ગોપાલ સ્વામીની આજ્ઞાને માથે ચડાવી સુખાનંદ સ્વામીએ જોડા પહેરવાના શરૂ કર્યા. આ બધી વાતો તમને ને મમને ઘણું બધું કહી જાય છે. આવા મોટા સાધુ ભગવાનની પ્રસન્નતા અને અર્થે દેહના સુખોના ત્યાગ કરતા રહ્યા છે અને આપણે જો કેવળ દેહાભિમાની થઈ ઇન્દ્રિયોના સુખો જ ભોગવશું અને દેહના સુખો ચૂસ્યા કરશું તો પરમ દિવ્ય અલૌકિક મૂર્તિનો અલૌકિક જે આનંદ છે તે કદી આપણો આત્મા નહીં અનુભવે. માટે અલૌકિક એવા આત્માએ અલૌકિક એવી દિવ્ય મૂર્તિનો આનંદ ભોગવવા માટે લૌકિક એવો જે આ પંચભૂતનો દેહ એના જે સુખો, ઇન્દ્રિયોના જે સુખો, તેનો વૈરાગ, આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા કે પરમાત્મામાં અતિ પ્રેમરૂપ ભક્તિએ કરીને ત્યાગ કરવો જોઈએ. નહીં તો વિષયના સુખો ભગવાનના સુખનો કદી અનુભવ થવા દે એવા નથી. સુખાનંદ સ્વામીની આ વાત અતિ અસર કરનારી છે. મારા ધામમાં ગયા પછી 39 વર્ષ સુધી આ સાધુએ આ ધરતી ઉપર રહીને રાત દિવસ જોયા વિના સત્સંગની સેવા કરી છે, આજે માંદે કરી છે, પણ ક્યારેય નથી દૂધપાક ખાધો અને ક્યારેય એણે નથી ભીંડો ખાધો, કારેલા ખાધા અને ક્યારેય રીંગણા નથી ખાધા. એ હતી સહજાનંદ સ્વામી પ્રત્યેની એમની નિષ્ઠા, એમની પ્રીતિ. સંતનો સદાય માનતા, સંતનો રાખતા ભાર, આવા હતા છતાંય પણ એને ક્યારેય પોતાની આત્મનિષ્ઠાનો કે પોતાના નિયમ ધર્મનો ભાર નથી રાખ્યો. ભાર તો એણે ભગવાનના સાધુનો જ રાખ્યો છે, મહિમા તો એણે સંતનો રાખ્યો છે. સંતનો સદાય માનતા, સંતનો રાખતા ભાર, હરિસ્વધામ ગયા પછી એને સંત હતા આધાર. મનમુખી તે થયા નથી જિંદગીમાં કોઈ વાર, દાસના દાસ થઈ રહ્યા ધન ધન એના વિચાર. કોઈ દી મનમુખી નથી આ, કોઈ દી ઇન્દ્રિયોના સુખી સુખી નથી આ, મનમુખી નથી આ ને ઇન્દ્રિયક સુખી નથી આ. આપણે મનમુખી જીવીએ છીએ અને ઇન્દ્રિયોના સુખે સુખી રહીએ છીએ, આ આપણો પ્રોબ્લેમ છે. આવા સંતમાંથી જો આવું શીખાય તો જલ્દી ભગવાન પાસે જવાય, નહીતર માયામાં માયામાં ગૂંચવાયેલા રહેવાય. ધન ધન એના વિચાર. આપણે આમાંથી શીખવું મેલવું મનનું માન, મહિમા જાણી દાસત્વનો મેલી દેવું અભિમાન. કઈ કરતા હોઈએ ને તો કેટલો એનો કેફ ને પાવર હોય છે, લ્યો એ હાથે જોડાય નહીં, નિર્માની પડાના વચને બોલાય નહીં, આ આપણી નબળાઈ છે. સુખાનંદ સ્વામીને લાખો વંદન છે. આવી રીતે સુખાનંદ સ્વામી ત્યાગ પરાયણ, વૈરાગ પરાયણ, મોટા સાધુની મરજી પરાયણ જીવન જીવે જાય છે, પણ ક્યારેક ક્યારેક એને મહારાજનો બહુ વિયોગ થઈ જતો, અને ક્યારેક ક્યારેક એમય થઈ જતું કે આ મારું હારું શરીર, આવું તંદુરસ્ત ભગવાન ધામમાં ગયા તોય આને કાંઈ થતું નથી, અને આમ નામ શરીર હારું હોય તો આમ નામ ખવાય પીવાય ને હરાય ફરાય, તો ક્યારે નિર્વાસનિક થવાય અને ક્યારે ભગવાન પાસે જવાય, આવા વિચારો થઈ જતા. એક વાર તો બહુ મહારાજનો વિયોગ થયો ને પોતે વ્યાકુળ થઈ ગયા, અને અતિ દીન ભાવે ભગવાનને પ્રાર્થના કરે છે. સુખાનંદ સ્વામીનું એક પદ મળ્યું છે સ્વામી. સુખાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીની જેમ કાવ્ય રચના પદરચના કરતા નહોતા, પણ એક લખ્યું છે, જ્યારે આવા ભક્ત હૃદય સંતના દિલમાં જ્યારે વિરહ સાગર ઉભરો લે ને ત્યારે ક્યારેક પદરચના અચાનક થઈ આવતી હોય છે. સુખાનંદ સ્વામીના હાથે લખાયેલી પદરચના આપની આગળ પ્રસ્તુત કરું છું. કાફી રાગનું આ પદ છે, પહેલું વહેલું જડ્યું છે. આનો કેવો રાગ હોય અમને કાંઈ ખબર નથી, ગાય છે બધા રાજી થજો.
દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, કોણાના સાગર રે હરિ અંતર જામી,
thank you.
અસલ હરી બિરુદ તમારું તે જો વિસરી જા
મહારાજ મારી સહાય કરજો, તમારું બિરુદ ભલા છે ભૂલી ન જતા, જો તમે વિસરી જાય છો તમારી દશા શું થાય.
શરણાગત વાસલ તમે સમર્થ અનેક ભુવન નાઈશ, શરણાગત વાસલ તમે સમર્થ અનેક ભુવન નાઈશ, વિસરી મજા જો રે દાસન બહુ નામી, વિસરી મજા જો રે બહુ નામી, વિસરી મજા જો રે દાસન બહુ નામી, વિસરી મજા જો રે દાસન.
પરમાત્મા પોતાને છોડીને ધામમાં વયા ગયા, જેણે સુખ સ્વામીને 19 વર્ષ રાત દિવસ સાથે રાખ્યા અને હવે વયા ગયા, એટલે સુખ સ્વામી કહે છે કે આ સેવકને પીડ્યો મૂકીને તમે ગયા પણ હવે ભૂલી ગયા છો, શું પ્રભુ મને વિસરી ન જાશો, હું તમારો છું.
ભક્ત કલ્પાતરુ ભક્ત પતિ તમે મહેર કરો
સમર્થ છો, સમર્થ અને આહાવ હેલું છે મારું ભલું કરવું, સમર્થને માટે તો કાંઈ અઘરું નથી, અમે તો અસમર્થ, અમે ઈચ્છીએ પણ અમારથી થાય છે. આપ સમર્થ છો, કરુણા કરો તો મારા કાજ સરે અને હું તરત તમને પામીને સુખીઓ થઈ જાઉં. કાવ્ય એ ચાડી ખાય છે, કહે સમર્થ તમને તમે જ મને પમાડો, તમારે માટે હેલું છે અને અમચી તો થાય એવું ક્યાં છે.
નથી રહેતી હૈયે થી નથી રહેતી હૈયે થી તે માટે વિનતી કરી કહું છું સુણજો શ્યામ સરી
વ્યાકુળ હૃદયથી સુખ મુનિએ સર્વાત્મા શ્રી હરિને રડી રડીને પ્રાર્થના કરી. ભગવાન શ્રી હરિ એમના વિયોગ તાપને માપી ગયા. તત્કાળ પરમાત્મા એમની વ્યથા જાણી એમની આગળ પ્રગટ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રાણ પ્યારા પ્રભુને જોઈને સુખમુનિ હાથ જોડ્યા, આંસુડા લુસી મહારાજના પગમાં પડ્યા. મહારાજ કહે છે, સુખ સ્વામી કેમ આટલા બધા ઉદાસ છો? મહારાજ શું કરું, રાત દિવસ તમને સંભાળું છું, તમ વિના મારા નાથ ક્યાંય ગમતું નથી. હે કૃપાનાથ, આપે મને દૂર કરી દીધો. સુખ સ્વામી, અમે તમને દૂર નથી કર્યા, અમે સદૈવ તમારી સાથે જ છીએ. આપ આમ ઉદાસ ન થાવ, આપની જે ઈચ્છા હોય એ માગો. હું આપની પાસે આવ્યો છું, રાજી થયો છું, શું ઈચ્છા છે કહો. ત્યારે સુખ સ્વામી બોલ્યા, હે કૃપાનાથ, મને હવે ક્યારેય તાવ આવતો નથી. આપે જ્યારથી તાવ દૂર કર્યો ત્યારથી ફરી કોઈ વખત આવ્યો નથી. મહારાજ, હું એવું માનું છું કે થોડો ઘણો મંદવાળ હોય તો દેહાશક્તિ ટળે, સહેજે આ લોકમાંથી અભાવ થાય, દેહ આકરો લાગે અને ઝટ આ લોકને દેહ છોડીને આપની સેવામાં ધામમાં આવી જવાય. માટે મહારાજ કૃપા કરો ને મને ફરીને બીમારી આપો ને, જેથી હું નિર્વાસનિક થાવ. મહારાજ મને બીમારી આપો ને. ભગવાન સ્વામિનારાયણ સુખ મુનિની આ વાત સાંભળી રહ્યા અને પછી તથાસ્તુ કઈ અંતર ધ્યાન થઈ ગયા. તે દિવસથી માંડીને સ્વામીને ધીરો ધીરો તાવ આવવા લાગ્યો અને એ તાવ બે પાંચ દિવસ કે બે પાંચ મહિના નહીં, 12 વર્ષ સુધી આવ્યો. આવું થયું, લ્યો આ બીમારી માગી સ્વામીએ. સ્વામીના જીવનમાં આ એક પ્રસંગ અન્ય કોઈના જીવનમાં ન દેખાય એવો આ પ્રસંગ છે. આને કેવો કેવો એ હું કાંઈ કહી શકતો નથી, પણ છે આ એક પ્રસંગ સાચો. માધવ દાસે માગી લીધો, રાજી થઈને રોગ જોને, ધીરજ ધરતું રે ધીરા, ઈશ્વર પૂરે અન્ન જો ને. એ સરસ પદો છે. એમાં કોઈક માધવદાસે માગી લીધો તો રાજી થઈને રોગ, એવી રીતે આ સુકાનંદજીએ રોગ માગ્યો છે અને મહારાજે આપીએ દીધો. હા, બાપા તો જે માગો એ દઈ દેવા છે. 12 વર્ષ સુધી તાવ આવતો રહ્યો, છતાં સ્વામી તો ગુણાતીત સ્થિતિમાં રહી સત્સંગની તન તોડ મન મોડ સેવા કરતા રહ્યા. ધન ધન સુકાનંદજીને ધન દેહનો અભાવ, રોગ ને તો કોઈ માગે નહીં, પણ સ્વામી એ માગ્યો તાવ. કમાલ છે ને, આપણે તો જરાક બીમારી થઈ હોય ને તોય કે કરી, મહારાજ મને હાજો કરી દો, મહારાજ મને મટાડી દો. સ્વામી એ માગ્યો તાવ. અને આપણા રોગ કોક લઈ લે રાજી થાય, હું હાજો થાવ ભલે એને જાય. અરે તારી જાતના તારું તું ભોગવીને કોકને ક્યાં વળગાડે. ધન ધન એની આત્મનિષ્ઠાને ધન ધન હરિમા ભાવ, પ્રભુજીને જલ્દી પામવા એણે પિંડનો કર્યો અભાવ. એને જટ મહારાજ પાસે જવું છે, એને આ લોકના દેહના સુખ નથી ભોગવવા, એને મહારાજની અલૌકિક મૂર્તિનો આનંદ મેળવવો છે. અને આપણું એથી ઊંધું છે. આ પ્રસંગથી આપણે શીખવા જેવું અપાર, પિંડ બ્રહ્માંડનો અભાવ કરી હરિમા કરવો પ્યાર. કસર માત્ર ને ટાળવા માગ્યા દેહના દુઃખ, આપણી ખામીઓ કેમ ટળે નર્યા ભોગવતા સુખ. બોલો લ્યો. આપણી ખામીઓ કેમ ટળે નર્યા ભોગવતા સુખ, માટે આમાંથી શીખવું છોડવા દેહના સુખ. શ્રીજીના સુખને પામવા બીજું જાણવું સર્વે દુઃખ, કે બીજું જાણવું સર્વે દુઃખ. આવું છે બધું. જો વિચારીએ તો આ ફેરે કામ થઈ જાય એમ છે. અને સુકાનંદ સ્વામી જેવા મોટા પુરુષોના જીવનને નહીં વિચારીએ ને આપણું જીવન વિષયી ને દેહાભિમાની ને માનને ઈચ્છતું લબાડ જેવું રાખીશું તો જન્મ મરણના ચક્કરમાં ફરતા રહેવું પડશે. મુક્તિનો મહા આનંદ સહજાનંદનું સુખ નહીં પમાય બાપા. જે આનંદને અખંડ અક્ષર મુક્તો ધમધમાવીને ભોગવે છે એ ખજાનો હાથમાં નહીં આવે. છે એવું ને, વાલ છે, વાંધો ન હોય તો ભગવાનને કાંઈ ઉતાવળ નથી. આ તો આપણે ઉતાવળ હોય ને વાંધો હોય તો પછી ભગવાન અરે ઝટ હાંધો મારવા માંડવું. કેમ બોલ્યા નહીં? સુખ સ્વામીનું સૌને હૈયે, જુઓ કેટલું હતું માન. સંસ્કૃત મોટા ગ્રંથોમાં આપ્યું વક્તા તણું સ્થાન, સંસ્કૃત મોટા ગ્રંથમાં આપ્યું વક્તા તણું સ્થાન. બોલો. મોટા ભાગના ગ્રંથો રચાય ને એમાં શ્રોતા વક્તાના સંવાદો ક્યાંક ક્યાંક હોય છે. સુરત વાજ પ્રતાપ સિંહ શ્રવણ કરો. સાંભળ્યું છે કે નહીં તમે? શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત સાવધાન. આપણને એમ થાય વક્તા સુઈ જાય નહીં હમણાં, એટલું બધું ધીમે રહીને સાવધાન કે એ શ્રોતા સાંભળીને જોલે સડી જાય. આ હા, શું સ્વામીનો અવાજ મીઠો ઊંઘાવે છે. એ બોલો, બ્રાહ્મણ કથા કરતો હતો તે કે પાછી ભીમે ઊ પાડીને, મહાભારતની કથા હો, ઓલી 18 દિન યુદ્ધ થયું ને વિશ્વયુદ્ધ, ભોકાખાટ ને કહું, પહેલું વિશ્વયુદ્ધ ધરતી ઉપર થયું કૌરવ પાંડવ વખતે. ખબર છે, ખબર છે કે નહીં તમને? તે પછી ભીમ એવો ખી જાણો ગદા લઈને ઠીસુંગ લઈને હાસીને માર્યો, તે ઠીસરૂક ઠીસરૂક લોહી માંડ્યું નીકળવા એમ. લે હાલે આવી બ્રાહ્મણ કથા કરતો હતો. બોલો. એ કથામાં એક બારોટ બેઠો હતો, ઈ ઉભો છે ને કે ભૂદેવ, મહાભારત જેવી યુદ્ધની વાત હોય અને ભીમ જેવો ભીમ ગદા મારતો હોય ને, હા મેં ભખંદર પ્રાણી હાથી જેવું કદાવર પ્રાણી હોય અને ભીમ ગદા મારે અને ઠીસરૂક ઠીસરૂક લોહી નીકળે, અને કે એમ ઠીસું ગદા હોય કે હ, અને પછી બારોટે વર્ણન કર્યું,
ભીમે હાથમાં કીધા ભફાંગ લઈને નાખીને બાકદળ બાકદળ લોહી નીકળ્યું કે આમ વર્ણન થાય કે છે. લે આ લે જાગ્યા લે આ તો.
હાથી ને ગદા મારા ને એમ લોહી નીકળે.
આવો ધંધુડો થાય હું ભલામણ વાક.
તો વાલા ભક્તો, આ મને એવું લાગ્યું જરા કામ ઊંઘ જેવું એટલે મેં વાત કરી. આપણને પછી બહુ પાછું આવી વાતમાં રસ નહીં. આ મને ખબર છે મારા શ્રોતાઓને તો હું ગમે એ વાત કરું બહુ ગમે, પણ મારે તો નક્કી કરેલી જ વાત હોય છે કે આટલી જ પાવાની એમ. આજ્ઞા નો લોપી, હા એક કપ એટલે એક જ કપ. અમે છે ને ઉપવાસ કર્યો હોય, ઉપવાસ અમે ભણતા ને તારની વાત કરું, ઉપવાસ કર્યો પછી અમારે હાલીને ભણવા જવાનું વડતાલ પાઠશાળામાં, કસ્તુરી રંગાચાર્ય, ઉભય વેદાંતાચાર્ય, પંડિત ભૂખા કાઢના કે એવું હિન્દીમાં ભણાવે, અને અમે ભૂખ્યા હોય હાવ બેવડ ઓળી ગયા હોય, પંડિતો શેરો બેલો ઉડાડીને બેઠા હોય, અને એવા પછી આમાં અમે તો આમ આમ તમારા ખાઈ જાય ને અંધાર આવે ભૂખ્યા. પછી અમે છે તે અમારા ગુરુને કહે કે ભૂખ બહુ લાગી છે ને તો કહેતા હો તો થોડુંક ફરાળ કરી. પછી ઘડીક આમ હામું જોઈ રહે, પછી પડખેવાળાને બોલવું પડે. ભંડારી સ્વામી કા મુનિ બાપા જીવાન પાસે અમે સાધ્યા હોય, બે જણાને ધારે લઈ જઈ, એકલા ગુરુ પાસે જવાય નહીં. પછી જઈને કહે કે બે પાસે હારે હોય કે અમે બે નખોડો ઉપા કર્યો ને અમે ભણવાવાળા ગણાય વિદ્યાર્થી. પછી ગોખી ગોખીને પછી શક્કર આવે કે તમે કહેતા હો તો આજ થોડુંક ફરાળ કરીએ. પછી ગુરુ કાંઈ બોલે નહીં ને એટલા પડખેવાળા બોલે કે એમને થોડુંક ફરાળ કરવાનું કોને ભણે છે ને. પછી કે સારું જાઓ થોડુંક કરજો પૂરું. પછી પછી અમારે કાંઈ ગુરુનું વચન લોપવું ન હોય, પણ એ થોડુંક કરવા જાય ને મારે બેઠું જે લહેરી જવાય ને, અને એમાં એ ભાવના વાળા પીરસવા વાળા હોય ને તમે જોઈ લો, અરે એમનો થાય એટલું લ્યો ને લાવો તાર તમારી ભાવના. આ તો અમારે કાંઈ ખાવું ખાવું એવું કાંઈ નહીં, પણ તમે મૂકી દે મૂકી દે આવવા દો. તો એ વાત એમ છે લ્યો. હવે આ સુકાનંદ સ્વામીનું આખ્યાન ને આપણે બધું આમાં બખડ જંતર છે, આમાં મેળ પડે એવું નથી, હરખાઈ નથી આમાં આપણે. પણ સુકાનંદ સ્વામીને કેટલું બધું માન આપ્યું એ વખતના માણસોએ, શ્રોતા કે વક્તાની પસંદગી એના ધામમાં ગયા પછી જ સદગ્રંથો માટે થતી હોય છે. લ્યો હોય ગયા હોય ને એના માનમાં પછી. પરંતુ તમને વાત સાંભળીને આનંદ થશે, આશરે 34,000 શ્લોકનો વિશાળકાય ગ્રંથ હરિલીલા કલ્પતરુ. સમજાણો આચાર્ય શ્રી રઘુવીરજીના નામે પ્રકાંડ પંડિત અચિંત્યાનંદ બ્રહ્મચાર્ય સંવત 1912 કાર્તિક માસમાં આરંભ કરેલો ને એક વર્ષમાં પૂર્ણ કરેલો આવો મોટો ગ્રંથ એના વક્તા તરીકે સુકાનંદ મુનિને એમની હયાતીમાં જ પસંદ કરવામાં આવેલા. હું તમે વાત સાંભળો છું, આવું સુકમુનિનું સૌના હૈયામાં સ્થાન હતું ભાઈ. પ્રગટ પ્રભુના સંતનું આવું જે પ્રગટ માન સુકાનંદ સ્વામીને મળ્યું, જેણે આપ્યું એ મહાન મારા ભાઈ. ધ્યેયનો એ કે પ્રગટને માન કોઈ આપી નથી, એક તો માન તો માણા ફોટાને જ આપે. પ્રગટને માન તો કોક જ દઈ શકે, નિર્માની હોય એનાથી જ પ્રગટને માન દઈ શકાય. બાકી ફોટો થઈ જાય ને પછી મોટા મોટા હાર ટીંગાડે, ઓફિસમાં લટકાવે. મારા બાપુજી માળા ફેરવતા ફેરવતા મરી ગયા, પણ કેડા તે કોઈ દી પાણી પાયું નહીં. મરી ગયા પછી સહુને બધા જ આપે છે માન, મળે પ્રગટને આપે પ્રગટને એ બંને જાણો મહાન. પ્રગટને માન મળે નહીં, કારણ કે લખણ જેવા માર ખાય એવા એમાં માન ક્યાં દેવું. અને જો પ્રગટને માન મળ્યું તો એ પ્રગટ જેવો તેવો ન હોય, અને પ્રગટને માન આપ્યું તો એ આપનારો જેવો તેવો ન હોય, મર્દનો દીકરો કહેવાય. હા, એની માતાને ધન્યવાદ દેવી કે એને કુખે આવું સંતાન જન્મ્યું કે એને પ્રગટને સ્વીકારી લીધા. છાવાજ પ્રગટ કોઈને ગળે ઉતર્યા નથી. રામ પ્રગટ હતા તેથી કોકને જ ગળે ઉતર્યા, કૃષ્ણ પ્રગટ હતા ક્યાં બધાને હૈદ્યા. મારા બેટા બાયું સડાઈને બાંધવા જાય બધા, ને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ હતા તો એ ક્યાં બધાને ગીમ્યા? ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ ક્યાં બધાને ગીમ્યા? એને પાર્વતીના દુશ્મન હતા ને મારવા ફરતા. તમે નથી સાંભળી બધી વાતો? મોટા પ્રગટ જો ગળે ઉતરી જાય તો એ જીવડો ભવ સાગર ઉતરી જાય, એવી આ અદભુત વાતો છે ભાઈ. અને વળી જેમ હરિલીલા કલ્પતરુમાં સુકાનંદ સ્વામીને વક્તાનું સ્થાન આપ્યું છે, તેમજ તેમની હયાતીમાં લખાયેલા દુર્ગપુર મહાત્મય નામના સંસ્કૃત ગ્રંથમાં પણ સુકાનંદ સ્વામીને વક્તાનું સ્થાન આપેલું છે. અને એના શ્રોતા ગણોદના ઝુણાભાઈ છે. આ સ્વામીની નિર્માનિતા, સાધુતા અને દિવ્ય પ્રતિભાને સૂચવે છે. અને એ વખતમાં પ્રગટને અપનાવી શકનાર વર્ગ હતો એવું પણ સૂચવે છે. વાહ ભાઈ વાહ. વાલા ભક્તો, સંવત 1911 આચાર્ય રઘુવીરજી મહારાજે વડતાલમાં ચાતુર્માસમાં સત્સંગી જીવનની કથાની છાવણી યોજી હતી, છાવણી રાખેલી આચાર્યશ્રીએ. બોલો, 1911 વડતાલમાં છાવણી થઈ હતી. આપણે આ છાવણી શિબિર કરીએ છીએ ને, એવું એ થઈ પછી તો ઘણા વર્ષ થયા પછી નથી થતી, પણ થતી પહેલા કરેલી. અને સત્સંગી જીવનની કથા એમાં કરેલી. અને આ અવસરે મેંગણીના રાજા માનભા આવી નહોતા શીખ્યા. પછી અમુક સમયે વડતાલ એવો આવ્યા. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના ભાવથી દર્શન કર્યા, દેવોના દર્શન કર્યા, પછી સંધ્યા આરતી થઈ. અને સંધ્યા આરતી પછી વડતાલમાં કાયમ સભા થતી, કથા થતી, બધા સાધુના આચાર્ય બેહતા. ઈ સભામાં મેંગણી નરેશ પધાર્યા, આવીને વંદન કરીને કથા સાંભળવા બેઠા. કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે સર્વ નિવાસાનંદ સ્વામીએ મેંગણી નરેશને એમ કીધું કે દરબાર, આ સભામાં સુકાનંદ સ્વામી મહારાજના ચરિત્રો તથા મહારાજના સિદ્ધાંતને સૌથી વધારે જાણનારા છે. હે, કે આ સભામાં સૌથી વધારે ચરિત્રોને જાણનારા જો કોઈ હોય આ સભામાં તો સુકાનંદ સ્વામી છે, મહારાજના અતિ કૃપાપાત્ર છે. દરબાર, હજી શ્રી હરિએ તેમને પોતાથી દૂર નથી કર્યા. મતલબ કે ભગવાન શ્રી હરિ હજી એને ઘણીવાર દર્શન દે છે ને અખંડ એની હારે રહે છે. આવી સર્વ નિવાસાનંદ સ્વામીએ પોતાના સહચર પ્રગટ સંતનો મહિમા મેંગણી નરેશ આગળ ગાયો. ગાઈ શકતા હતા એ સાધુ, સાથે રહેનારાનો મહિમા મુક્ત કંઠે ગાઈ શકતા હતા બીજાની આગળ ગાયો. બોલો, આ ગુણ નાનો એવો નહીં. રાજાને આ વાત સાંભળીને સુકાનંદ સ્વામી પ્રત્યે બહુ આદર થયો. બીજે દી સવારે મેંગણી નરેશ જાગી, પૂજા કરી, મંદિરે દર્શન કરી અને ગોમતી કાંઠે ગયા છે. અને જ્યાં મહારાજે વચનામતો સંભળાવ્યા છે ત્યાં એક સુંદર વેદિકા છે. અને એ વેદિકાની નજીકમાં સુખમુનિ ઉત્તર મુખે બેઠા ધ્યાનમાં તલ્લીન છે. રાજાએ જઈને દર્શન કર્યા, દંડવટ કર્યા અને રાજા સુખમુનિ ધ્યાનમાંથી જાગે એની રાહે હાથ જોડીને આગળ બેઠા છે. પણ કેવા સ્વામી હતા તો હરિલીલા કલ્પતરુમાં અદભુત વાત છે.
હરિ કૃષ્ણ ઉદાર વિક્રમે પરમે કાંતિક ભક્તિ સંયુત, ભગવત ચરિતાદિ વર્ણન શ્રવણાદિષ્પ તુલાદરાન્વિત, જનબોધ વિધાન પટવો ણાખિલેન્દ્રિય, નિરહંકરણો યદૃચ્છયા પરિલબ્ધાન જલાદિ તુષ્ટિમાન, પરિલબ્ધાન જલાદિ તુષ્ટિમાન.
અદ્ભુત ગુણો છે. જો હરિકૃષ્ણ એવા ભગવાન સ્વામિનારાયણના ઉદાર વિક્રમોમાં, એટલે અમાપ એવા પ્રાક્રમોમાં, ચરિત્રોમાં, પરમ એકાંતિક ભક્તિ સંયુત, અતિશય પ્રેમવાળા એકાંતિક ભક્તિ યુક્ત, અને ભગવાનના ચરિત્રોને વર્ણન કરવામાં, શ્રવણ વગેરે કરવામાં અમાપ આદરવાળા, અને જનબોધ વિધાન પટવ, લોકોને ઉપદેશ દેવામાં તો અતિશય હોશિયાર, અને જેમણે પોતાના અખિલ ઇન્દ્રિય અંતકરણને બરાબર કંટ્રોલમાં કર્યા છે એવા અહંકાર રહિત અદૃશ્યા અને હરી ઈચ્છાથી જે કાંઈ અન્ન જળ મળે એનાથી સંતોષ માનનારા, અતિશાંત સરળ સ્વભાવવાળા, તૃષ્ણારહિત દયાથી કોમળ હૃદયવાળા, દુરાગ્રહ રહિત દેશકાળને જાણનારા, સનાતન જ્ઞાનના જ્ઞાતા, સ્પષ્ટ તથા રસયુક્ત ભાષાથી ઉપદેશ કરનારા, કોમળ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળનારા, શ્રુતિ શાસ્ત્ર પુરાણના રહસ્યને જાણનારા, ધીરજવાળા, દંભ રહિત કામાદી દૂષણોથી રહિત, પરોપકારી વિશાળ આશયવાળા, ભગવાનની નવધા ભક્તિ વિના એક ક્ષણ માત્ર કાળ જેમનો વ્યર્થ ગયો નથી એવા પ્રતિભાશાળી, અકિંચન આદિ ગુણે યુક્ત એવા સુખ સ્વામી ધ્યાનમાંથી થોડી વારે જાગૃત થયા. અહો મેંગણી નરેશ, આપ પધાર્યા છો, બહુ સારું થયું. એમ મધુર વચને રાજાને બોલાવ્યા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, આ વિવેક ત્યાગી ગ્રહીએ બધાએ રાખવો, નહીતર દુઃખ થાય. રાજાએ હાથ જોડ્યા, હે સ્વામી, મને આપના મુખેથી મહારાજના ચરિત્રો સાંભળવાની ઈચ્છા છે. આપ કૃપા કરી ભગવત ચરિત્ર મને સંભળાવો. સુખમુનિ કે બહુ સારું રાજન, હું તમને ભગવાનની કથા સંભળાવું છું. પછી સુખમુનિએ મહારાજના ચરિત્રો, મહિમા વગેરે મેંગણી નરેશ માનભાને સંભળાવ્યું. નિત્ય આરતીના દર્શને દરબાર જાતા, બે વાર દરબાર ગોમતીમાં સ્નાન કરતા, અને ગોમતીને કાંઠે હરીલા કલ્પતરુની સુખમુનિની પાસે એકાગ્ર ચિત્તે કથા સાંભળતા હતા. આમ દિન પછી દિન જાવા લાગ્યા. ભાઈ ભાઈ સુવર્ત મુનિના મુખ થકી નૃપ પ્રતાપ સિંહે જેમ સત્સંગી જીવનની કથા સુણી કલ્પતરુની તેમ તે બેયના સંવાદનો રઘુવીરજીએ રચ્યો ગ્રંથ કલ્યાણનો કળિકાળમાં એ તો પ્રસિદ્ધ નિરેમો પંથ શ્રીમદ ભાગવત સાંભળ્યું સુખમુખે પરીક્ષિતે જેમ મેંગણી પતિએ સુખમુખે કથા કલ્પતરુ સુણી તે લ્યો સાંભળી લો. સુરત મુનિના મુખથી પ્રતાપસિંહે જેમ સાંભળી અને સુખજીના મુખથી પરીક્ષિતે જેમ સાંભળી એમ સુખદેવના મુખથી માનભાઈએ કથા સાંભળી સુખાનંદ સ્વામીના મુખથી. આવી રીતે અદ્ભુત વાત છે. દિન પ્રતિદિન જાતા 15 દિવસે કથા પૂર્ણ થઈ. સુખાનંદ સ્વામીને બધા શ્રોતાઓને અતિ હૃદયમાં આનંદ થયો અને એ વખતે માનભા દરબાર બોલ્યા, હે મુનિ, હું તમારો શિષ્ય છું, તમારે શરણે છું મહારાજ. જેમ તમને શ્રી હરિના પ્રત્યક્ષ દર્શન થાય છે તેમ મને થાય એવો મારા ઉપર ગુરુરાજ અનુગ્રહ કરો, અનુગ્રહ કરો સ્વામી, અનુગ્રહ કરો. આવી પ્રાર્થના સાંભળી સુખમુનિ કહે, રાજન, આ કથામાં જેવું તમે શ્રીહરિની મૂર્તિનું વર્ણન સાંભળ્યું છે, જેવો ભગવાનનો તમે મહિમા સાંભળ્યો છે, તેવું મહારાજનું તમારા હૃદયમાં સ્મરણ કરો, સ્મરણ કરો દરબાર. સિદ્ધાસને બેસી નેત્ર મીચી તમારા આત્માને તમારું સ્વરૂપ માની અક્ષર સાથે એકાકાર કરી પરમાત્માની મૂર્તિનું મહિમા એ સહિત સ્મરણ કરો, તમને શ્રીહરિ જરૂર દર્શન આપશે. આમ સ્વામીએ કહ્યું, રાજા, જે પ્રેમપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરે એને ભગવાન સ્વામિનારાયણ જરૂર દર્શન આપે, તમને તો જરૂર આપશે. પોતાના ગુરુ સુખાનંદ સ્વામીની આજ્ઞા આમ થઈ એને અનુસાર શિર આસને મેંગણી નરેશ ગોમતીને કાંઠે ધ્યાનમાં બેઠા એ જ સમયે સુખમુનિની ભગવાન શ્રી હરિને પ્રાર્થના થઈ અને સ્વામીના રૂડા આશીર્વાદથી માનભાને દિવ્ય તેજો મંડળ મધ્ય દિવ્ય સિંહાસન ઉપર અત્યંત શોભતા હરિકૃષ્ણ મહારાજ અદ્ભુત રીતે દેખાણા, પરમાત્માએ દર્શન આપ્યા. કેવા મનોહર મૂર્તિ મહારાજ, અદ્ભુત વર્ણન હરિલા કલ્પતરુમાં કર્યું છે. હું આ લાંબુ નથી કરતો, એક મુહૂર્ત સુધી દરબારને સુખાનંદ સ્વામીની પ્રાર્થનાથી ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા. આવા ભગવાનના દર્શનથી મેંગણી નરેશ રૂમાડે રૂમાડે ખીલી ગયા, આંખમાંથી આંસુડાની ધારા થઈ ગઈ. અતિશય હૈયામાં ભગવાન પ્રત્યે પોતાના ગુરુ પ્રત્યે હેતના હિલોળા આવ્યા. ભગવાન સ્વામિનારાયણે આવું સુખ આપ્યું છે પછી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. મેંગણી નરેશ ઉભા થઈ પોતાના ગુરુ સુખાનંદ સ્વામીને દંડવટ કરીને પગમાં પડ્યા. સ્વામી, બહુ મારા ઉપર કૃપા કરી. આપની પ્રાર્થનાથી જ મહારાજે મને પ્રત્યક્ષ દર્શન આપ્યું છે. હું કૃતાર્થ થઈ ગયો છું. સ્વામી આપે મને કૃતાર્થ કર્યો, ધન્ય કર્યો છું. ત્યારે સુકાનંદ સ્વામી કહે, મેંગણી નરેશ, હવે હંમેશા સર્વાવતારી શ્રી હરિનું ચિંતન કરજો, આવી રીતે ધ્યાન કર્યા કરજો, ધર્મમાં રહી પ્રગટ પ્રભુનું ભજન કરજો. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અંતે પરમાત્મા તમને દર્શન આપી ધામમાં તેડી જશે. હા 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 હા, દરબાર ખાટી ગયા. મોટા પુરુષને રાજી કરી લીધા. નિર્માની પણ કથા સાંભળીને ભક્તિ કરી સુકાનંદ સ્વામીએ કહ્યું કે અંતકાળે તમને ભગવાન દર્શન દેન ધામમાં તેડી જશે, અને એવું જ બન્યું છે. મેંગણી નરેશનો જેથી અંતકાળ આવ્યો તેથી બોલ્યા હતા કે મારા ગુરુ સુકાનંદ સ્વામી, આ ગોપાલ સ્વામી, મને વર્તમાન ધરાવનારા મોટા મોટા પુરુષો, મારા સાચા સ્નેહીઓ, મારા આત્માના આત્મા પરમેશ્વર સ્વામિનારાયણને લઈને મને તેડવા આવ્યા છે, મોટું વિમાન લાવ્યા છે, હું એ બધા મુક્તોની સાથે મારા વાલા મહારાજની સેવામાં ધામમાં જાઉં છું, એમ બોલીને મેંગણી નરેશે દેહ છોડેલો. ભાઈ, ધન ધન આવા સંતોને, ધન ધન એના આશીર્વાદ, નિષ્ફળ કદીએ જાય નહીં, શ્રી હરિ રાખે છે યાદ. સંતો તો આશીર્વાદ દઈને ભૂલી ગયા હોય, પછી ભગવાનને યાદ રાખવાનું. સુખ મુનિએ માન ભાને કરાવ્યા પ્રગટ દર્શન, અંતકાળે તેડવા આવીને લઈ ગયા પોતે જીવન. આવા પ્રતાપિયા સંતને હરિ હતા હાજર, ભાગ્ય ઉઘડે એ જીવના પડે નજર જેના પર. આવા મોટા પુરુષની જેના પર નજર પડે ને ભાઈ ઉઘડી જાય, કેમ જે આવા પરમાત્માના વાલા સંતમાં મહારાજ અખંડ રહ્યા હોય છે. એવા સુકમુની વચન સિદ્ધ અને શ્રી હરિના કૃપા પાત્ર હતા. ભાઈ, સુખ સ્વામી નિત્ય કરતા પ્રગટ હરિનું ધ્યાન, બ્રહ્મરૂપ થઈને દેખતા હરિ કૃષ્ણ ભગવાન. રોજ ધ્યાન કરો, બ્રહ્મરૂપ થઈ જો, અને ભગવાનનું એને રોજ દર્શન થતું. સાંભળો, કાનમ દેશમાં ગામ દોરા છે, ત્યાં એકવાર રઘુવીરજી મહારાજ ફરવા ગયા હતા. સાથે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હતા, સુકાનંદ સ્વામી હતા, વગેરે વગેરે ઘણાય હતા. તે દોરા ગામને પાદર ઉતર્યા અને એ સમયે ડેરા ઊભા કરવા હારું માણસ માત્ર ગયા હતા, ને સાધુ તથા ગુણાતીતાનંદ સ્વામી વગેરે આડાવળા ઝાડીમ બેઠા હતા. અને રઘુવીરજી મહારાજનો ડેરો ઊભો કરેલો હતો, ત્યાં મહારાજ શ્રી તે ડેરામાં પધાર્યા અને સુખ સ્વામી એકલા એક લીમડાનું ઝાડ હતું ત્યાં બેઠા રહ્યા. અને બરોબર એ જ સમયે મોનો ભગત સુખ સ્વામી પાસે જઈને કહે છે, સુકાનંદ સ્વામી, એ સ્વામી, ઘડીક આપણે બે બેસી ગોષ્ઠી કરી. અમુક બહુ જ સત્સંગ લાલચું હોય, મોટા સાધુને કે નાના સાધુને ભાલે ને એટલે તરત જ મારે બેહવું, સત્સંગ કરીએ. અને ઘણા સાધુ જે આ ગાજરે કે લઈને કંઈક નીમ પકડાવી દે તો, પણ મોનો ભગત સુખ સ્વામીને કે સ્વામી આપણે બેસું, પછી બેઠા. શું છે બોલો? હે સ્વામી, ધ્યાન કેમ કરવું? અને તમે ધ્યાન કેમ કરો છો એ મને કહો ને, ધ્યાનની વાત કયો કે છો? ત્યારે સુખ સ્વામી રાજી થઈને બોલ્યા કે સાંભળો મોના ભગત, હું તો આત્મારૂપ થઈને મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું. તે પ્રથમ આત્મામાં મૂર્તિ દેખાય, ત્યાર પછી અંતગણ આદિકની વૃત્તિઓ એકાગ્ર થઈને મૂર્તિ સાથે સંલગ્ન થાય છે, ત્યારે આ બ્રહ્માંડ અણુવત કહેતા અણુ જેવા ભાસે છે. પછી તે મૂર્તિ જોતા જોતા કશી ખબર રહેતી નથી, સાંભળો, મૂર્તિને તલ્લીન થઈ જવાય એટલું તેજ દેખાય, એટલું તેજ દેખાય. હા, તથા મૂર્તિએ સહિત બધી સભા દેખાય છે. માટે એવી રીતે અમે ધ્યાન કરીએ છીએ. પછી મોનો ભગત કે સ્વામી, એવું ધ્યાન તો તમારે છે, બીજાને તો કોઈ કોઈકને થતું છે, પણ સર્વને એવું ધ્યાન ન થાય, તે બધાને ન જ થાય ને. સાંભળો. ત્યારે બોલ્યા સુકાનંદ સ્વામી, રે કરો અભ્યાસ તો જાવ પામી રે.
ત્યારે બોલ્યા સુકાનંદ સ્વામી, રે કરો
અભ્યાસ કરો તો
જાવ પામી રે.
કરે ધ્યાનનો અભ્યાસ જે હરે, તેને ધ્યાન સિદ્ધ થાય તે હરે.
કરે
કરવો ધ્યાનનો અભ્યાસ, પીતે રે
રાખવી મનની વૃત્તિ રે.
સૌ પ્રથમ આખો દિવસ ભગવાનના ભક્તો એ ભગવાનની મૂર્તિમાં સ્તુતિ રાખે, સંગલિ અખંડ વૃત્તિ રે. આ પહેલો ઉપાય. હવે બીજો ઉપાય.
બીજો બહુ છું હવે ઉપાય રે, આત્મા રૂપે માનીને સદાય રે.
બીજો ઉપાય એ છે, દેહ પોતાને ન માનશો, આત્મા માની ઇન્દ્રિય અંતકરણની બધી વૃત્તિઓને આત્મામાં હોમી આત્મા કાર્ય થઈ અને મૂર્તિ હામું જોઈ રે.
અભ્યાસ કરીએ તો પામીએ, ધ્યાનમાં બેસવું ગમે જ નહીં, કીડી ઉછળે, અને ધ્યાનમાં બેસી રહેવું એને ટાઈમ બગાડતા હોય એવું અનુભવાય. ધ્યાનમાં બેઠા નથી તરત એમ થાય આમને આમ ધ્યાનમાં બેસી રહેશું તો ઓલું કામ બાકી રહી જશે ને ઓલું કરવાનું છે ને ઓલું કરવાનું ઓલું કરવાનું, માટે આમ બેસીને ધ્યાન કરીને સમય બગાડવા એના કરતાં આ લખીએ ને આ વાંચીએ ને આ રચીએ ને આ ભણીએ ને આ કરીએ ને આ ગોખીએ ને આ રોધારી કરો. ધ્યાન એટલે તમારે મન સમય બગાડ બલા, એટલે ભલા ધ્યાન થાય જ ક્યાંથી? ધ્યાનમાં જેટલો જિંદગીનો સમય ગયો છે એ સમય બગડ્યો નથી, એ ખરેખર સફળ થયો છે એમ માનો તો ધ્યાન થાય. એટલા શ્વાસ ખરેખર જિંદગીના આપણા સફળ જીવાણા છે એવું સમજાય પછી ધ્યાન થાય.
સ્વામી પધાર્યા સ્નેહથી આનંદમાં એકવાર, કૃષ્ણ શુક્લને જીવાડ્યો તે સંભળાવું કરી પ્યાર.
સુગાનંદ સ્વામી એકવાર આનંદમાં ગયેલા ત્યાં કૃષ્ણ શુક્લ નામના બ્રાહ્મણને જીવતા કર્યા, એ કથા આપની આગળ ગાઉં છું. એકવાર સુખમુનિ આનંદ પધાર્યા હતા, આનંદના શુક્લ જેઠા વૈદ મહાન ભગત હતા. જ્યારે સ્વામી ત્યાં આવ્યા ત્યારે એમના પિતા અતિ બીમાર હતા કૃષ્ણ શુક્લ, તોય પણ જેઠાભાઈને સ્વામીમાં બહુ સ્નેહ હોવાથી બાપાની સેવા એમનામ પડી મેલી અને સ્વામીની પાસે દોડીને સેવામાં જતા રહ્યા. અને પાછળથી કૃષ્ણ શુક્લનો દેહ અચાનક પડી ગયો, તેથી કૃષ્ણ શુક્લને એમના ભાઈ હતા ઈ મેળા ઉપર હુડ આવી માથે લુગડું ઢાંકી અને દોડીને એ સ્વામી પાસે આવ્યા. આવીને કહે છે, સુખ સ્વામી સુખ સ્વામી, મારા ભાઈ ગુજરી ગયા, સુખ સ્વામી કૃપા કરો કૃપા કરો. એટલે જેઠા શુક્લ ના બેઠેલા એમ કે હા આ જેઠા વૈદના બાપા મારા ભાઈ કૃષ્ણ શુક્લ ધામમાં ગયા, સ્વામી કાંઈક કૃપા કરો, રડી પડ્યા. ત્યારે સુકાનંદ સ્વામીને દયા આવી ગઈ, એક પ્રસાદીનો હાર આપ્યો અને કહ્યું, જાઓ સ્વામિનારાયણનું નામ લઈને પહેરાવજો. પણ આનાથી શું થાય, ભગવાન હારું કરશે, જાઓ ને વિશ્વાસ રાખો વિશ્વાસ હારો. એટલે જેઠો વૈદ અને એનો કાકો બે જણા સુકાનંદ સ્વામીનો આપેલો હાલ લઈ આવ્યા ઘીરે અને મળદાને હાર પહેરાવ્યો.
અને ભગવાનનું નામ લીધું સ્વામિનારાયણ, સ્વામિનારાયણને પ્રાર્થના કરી. ત્યાં તરત કૃષ્ણ શુક્લ બેઠા થયા. ભાઈ ભાઈ આ આનંદમાં બીનું તું હરિપ્રિયદાસજીના ચોપડા માં લખ્યું,
વિશ્વાસ આવે જો મોટાનો તો થાય જબરું કામ. અહીંયું અલબલત કામ નો થાય. વિશ્વાસ આવે જો મોટાનો તો થાય જબરું કામ. જુઓ ને શુક્લ બેઠા થયા મૃત પથારી થી આમ. અશક્ય નું શક્ય કરે વિશ્વાસી માટે શ્યામ. માટે વિશ્વાસ રાખવો સુખી થાવા આઠું જામ. વિશ્વાસ તો આ માર્ગમાં કરે ઓક્સિજન નું કામ. વિશ્વાસીને વાલો ઢુકડા તેથી સુખ આપે સુખ ધામ. સેવા મોટા સંતની કરો રાખી અતિ વિશ્વાસ. જ્ઞાન જીવન કહે વાલો મારો નહીં જ કરે નિરાશ.
અદ્ભુત કથા. સુકાનંદ સ્વામીએ એક વાર રે કરી વાત અનુપમ સાર રે. જીવ ખોટ ટાળે નિજ તણી રે રે રે. ત્યારે રાજી થાય મારો ધણી રે.
સુખ સ્વામી કે છે કે જીવ જો પોતાની ખોટને ખોળી ખોળીને ટાળે
ત્યારે મહારાજ રાજી થાય. મહારાજને રાજી કરવા ખોટો ટાળવાની હોય. ખોટની આપણને પીડા ટળે એટલા માટે નહીં, મહારાજને આનંદ થાય એટલા માટે.
અને એના ઉપર મુક્તાનંદ સ્વામીની વાત કરી. મુક્તાનંદ સ્વામીની જોજો કે પ્રથમ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ વઢતા ને ઠબકો પણ દેતા. કોને? મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામીને મહારાજ ગુરુ માનતા. પણ તોય મહારાજ કે મેં ગુરુ માની, પણ જો કાંઈક અમને લાગે તો પાછા ડખ ડખાવીએ ખરા. શ્રીજી મહારાજનું આવું તો વખાણ કરે ને માન આપે ને હારે પહેરાવે ને ઊંચા બેહારે ને પૂજાય કરે અને પાછું કાંઈક એવું લાગે તો ખખડાવે ખરા. તો મોટા છે મહારાજ જેવું તો કોઈ નહીં. તે મુક્તાનંદ સ્વામીને પ્રથમ વટતા અને ઠપકો દેતા. પછી મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજને ગમે એમ જ જીવવું છે. પછી તો મુક્તાનંદ સ્વામી મહારાજની મરજી પ્રમાણે વર્તવા લાગ્યા. ત્યાર પછી કોઈ દિવસ કહ્યું નહીં આવી વાત તું સુખમુનિ કરતા. કહો હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રીજો ને 61મી વાત ત્યાં લખ્યું છે. કોઈને ગમે ન ગમે ને મુક્તાનંદ સ્વામી મહારાજ વટતા. ભાઈ લખ્યું છે મુક્તાનંદ સ્વામી મહારાજ ને પેલા વિટ્યા હતા. મહારાજ પાખંડ દિયો મેલી સમાધિ નો હેલી. એ તો મોટા જોગી ને થાય જેવા તેવાની કેમ થાય. એ આવા ભોળા ભલા માને અમે ન મનાય એવું થયું હતું. વાત છે એ તો છે જ, જાહેર છે. મહારાજ તો મુક્તાનંદ સ્વામીને પ્રથમ વટતા. પણ પછી તો મુક્તાનંદ સ્વામી સમજી જ ગયા મહારાજની મરજી પ્રમાણે જ માંડ્યા જીવવા કરવા. પછી કોઈ દી વટ્યા નથી. પછી વટીને શું કામ હોય એમ આપણે ભગવાનને ભગવાનના સંતોની આજ્ઞા પ્રમાણે રહેવા માંડીએ કોઈ ન વટે. મન ધાર્યું કરીએ પૂછ્યા વગીરનું બધું બગાડીને બેહીએ પછી વઢે જ તો. પછી દાસું બગાડીએ રહકી ગયેલા પોપૈયા જેવું કરીને મને વેટ વેટ કરે તે તને તારે હું તારે ઘી સોંપડે વાત કરે છે. જો પછી કોઈ દી વિદ્યા નહીં તેમ કોઈને કયા વગર ન સમજાય. સુખમુનિ નો આવો સિદ્ધાંત હતો કોઈને કયા વગર ન સમજાય. કેવું તો પડે પણ ધીમે રહીને કરો પ્રેમથી કહો. એકવાર મહારાજે દાદા ખાચર ને પૂછ્યું તમારે ક્યાં સાચું સાચું હેત છે. ત્યારે દાદો ખાચર કે મારે તો ગોપાલ સ્વામી સાથે હેત છે. તે સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. સાબાશ સાબાશ હારા સાધવારી યત રાખો છો એમ. અને મહારાજે મને પણ ભલામણ કરી હતી કે તમે પણ ગોપાલ સ્વામી સાથે હેત રાખજો. સુખ સ્વામી વળી મોટા વાતો કરે ત્યારે શાસ્ત્ર સમજાય છે. તે ઉપર વચનામૃત મધ્યના 55ની વાત કરી સુખ સ્વામીએ કે સોનું કાઢીને રૂપું ભેળવે તે પનરવલું કહેવાય. તેમ જીવમાં દોષ ભળે છે. સોનામાં 3 ભેદ છે. ઉત્તમ મધ્યમ કનિષ્ઠ 3 ભેદ. ધૂળમાંથી હોનું નીકળે છે તે કરનારાની કિંમતે નીકળે છે ને તે સોનું 16 વલ્લું થાય છે ને તેમાં જો ભેગ ન ભળવા દે તો હોળવલું રહેશે તેમ જીવને જાણપણું જોઈએ તે ઉપર ભરૂચના હોનીની વાત કરી. તેણે અજાણ્યા થઈને રૂપું ભળવા ન દીધું, પણ તે જાણતો એટલે તેથી ન ભળવા દીધું. તેમ જેને મોટા સાધુ સાથે હેત હોય ને તેની પાસેથી જાણપણું શીખ્યો હોય તો પોતાના જીવમાં દોષ ન પહેવા દે, ન ભળવા દે. બે વાત છે, મોટા સાધુ એ હેત હોય અને એની પાસેથી જાણપણું શીખ્યો હોય, બે વાર ઘણા હેત બહુ ઉભે વાળે પણ શીખે કાંઈ નહીં પાછો, તો પાછું નહીં, હેત હોય ને જાણપણું શીખે તો પછી એનામાં ભેગ ન પડે માયાનો. માટે મોટાને વિનય વડે સેવવા ને વિશ્વાસ રાખવો તો તે આપણા દોષ કહે અને ખોટ કાઢે. સાંભળો છો મહારાજો, તે વિના ખોટ ઓળખાય નહીં. કેટલાક એમ બોલે છે જે શ્રીજી મહારાજના સર્વે સાચું સરખા કહેવાય, કેને અધિક ન્યૂન કહીએ, પણ તે બોલનારાને જ્ઞાન નથી. જે મોટાને પણ નાના જેવા કહે છે, બધા હરખા ન હોય, અમુક મોટા હોય અને બધાને હરખા કહો તો મોટા નાના જેવા કર્યા, નાના મોટા જેવા કર્યા, હરખા કર્યા એટલે ભૂલ છે સ્વામી, કે ભાન નથી, આમ બોલાય જ નહીં. બધા સાધુ હરખા, બધા હરખા ન હોય, ભલે શ્રીજી મહારાજ ના હોય, એક જ ગુરુ ના હોય, એક જ ઉંમર ના હોય તો હરખા ન કહેવાય, તો પછી ભેદ છે, બોલનારાની ભૂલ છે. અને વળી એમ કહે છે જે સાંભળજો, આપણને ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું નથી, તે બોલનારાને પણ જ્ઞાન નથી, આવું બોલે એને જ્ઞાન નથી, એને ખબર નથી પડતી. ભગવાન મળ્યા હતા તો એ કરવું ઘટતું હોય, કરવું જ પડે, ભગવાનની આજ્ઞા પાળવી પડે, સાધના ભક્તિ કરવી પડે, સેવા કરવી પડે. એટલે કે ભગવાન મળે હવે હું કાંઈ કરવાની જરૂર, હેઠો બે. કેમ જે મહારાજે વર્તમાનમાં કહ્યું છે જે બદ્રિકા આશ્રમમાં કે શ્વેતદ્વીપમાં જઈને વાસના બાળવી છે તથા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ કરવી છે તે સર્વે ખોટું પડે. ભગવાન મળ્યા પછી જ આ બધું કરવાનું કીધું, જો ભગવાન મળ્યા પછી કાંઈ કરવાનું ન હોય તો આ બધું ખોટું પડે. સુખમુનિ કહે છે માટે બોલનારાને જ્ઞાન ભાન કાંઈ નથી. માટે સત્સંગમાં રહીને થોડા જ્ઞાનવાળા સાધુ સાથે હેત થાય તો સમજવાનું છે, ટાળી નાખે આવા કરીને મેલે. માટે વિચારીને હેત કરવું હારાય રે એમ. આવી વાતો વિવેકની જે હરે કોણ કરી શકે સંત તે હરે,
આવી વાતો વિવેકની જે હરે
ભલે ભલે
કરી શકે સંત તે હરે.
સુકાનંદ સ્વામી રે કરે વાતો ટાળે સર્વે ખામી રે,
ધન્ય ધન્ય સુકાનંદ સ્વામી રે કરે વાતો ટાળે સર્વે ખામી રે.
હે આવી વાતો છે દુર્લભ બહુ રે એમ જાણજો મુમુક્ષુ સહુરે,
આવી વાતો છે દુર્લભ,
આ તો વિવેક ની વાતો કહેવાય હોના જેવી,
જાણજો મુમુક્ષુ સહુરે.
મારે સાંભળે આવી વાત રે તો ખોટ ન રહે કોઈ જાત રે,
વારે વારે સાંભળે આવી
વારે વારે આવી વાતો સાંભળવી પડે,
ખોટ ન રહે કોઈ જાત રે,
તો ખોટ ન રહે કોઈ જાત, કોઈ જાત ની ખોટ ન રહે. સમજ્યા, ઝીણી કટકી પણ હોના ની, હોના નો ભૂકો કહેવાય આ વાત, સમજાણું. આવી સત્સંગની ઝીણવટ ભરી વાતો તો થતી રહેવી પડે, આમાંથી જ જ્ઞાન ચક્ષુ ખુલે. સુખસ્વામીએ મહારાજની કરેલી વાત એક દિવસ કરી, સાંભળજો બહુ મજા આવી છે. મહારાજની કરેલી વાત, જે ભક્ત ભગવાનને સંભાળે છે તે ભક્તને ભગવાન નિરંતર સંભાળે છે, આ લખ્યા જેવી વાત છે. જે ભક્ત ભગવાનને સંભાળે છે તે ભક્તને ભગવાન નિરંતર સંભાળે છે. ભક્ત ભગવાનને ન ભૂલે તો ભગવાન ભગતને ન ભૂલે, કેટલી અદ્ભુત વાત છે. તે ઉપર પોતાની વાત કરી, જે મને મહારાજે કહ્યું હતું કે તમે ગોપાલ સ્વામીનો સંગ રાખજો તો નિરંતર ભગવાન સાંભળશે તથા જ્ઞાન થશે. વાહ મહારાજની કરુણા, સુખ સ્વામી તમે નિરંતર ગોપાલ સ્વામીનો સમાગમ રાખજો, સંગ રાખજો તો નિરંતર તમને ભગવાન સાંભળશે અને તમને સાચું જ્ઞાન થશે. બસ આ મહારાજની આજ્ઞા દિલમાં ધારી પછી મેં તો ગોપાલ સ્વામીએ કહ્યું એમ જ કર્યું, અને ગોપાલ સ્વામીએ કહ્યું એમ કર્યું ત્યારે સમજણ આવી ને યથાર્થ જ્ઞાન થયું. તે વાત બીજાને કહીએ તો અવળું પડે. કેમ જે મહારાજ પાસે ઘણા વર્ષ રહ્યા અને જ્ઞાનનો સમજાણું તે વળી ગોપાલ સ્વામી સમજાવ્યું એમ વહમું પડે ને અવળું પડે એટલે હું બોલતો નથી. પણ મહારાજ ભેગો હું રહ્યો 15 વર્ષ, પણ ગોપાલ સ્વામીએ જીણીજીની વાતો કરીને જેમ જેમ સમજાવ્યું ત્યારે સમજાણું આ વાત છે. અને વાત કરીએ તો કોઈકને એમ થાય મહારાજ ભેગારિયા ન સમજાણું, આ તો ગોપાલ સ્વામીનો મહિમા વધારવા સારું બનગા મહારાજ, પણ હું તો સાચું કહું છું. આમ સાધુના સમાગમની જીવને આવશ્યકતા રહેશે. સાંભળી લ્યો, 15-15 વર્ષ સુધી ભગવાન ભેળા રહ્યા હોય ને એ એમ બોલે છે ગોપાલ સ્વામી યારે હેત રાખીને સમાગમ કર્યો ત્યારે ભગવાન સમજાણા. ભાઈ ભાઈ ભાઈ, અને સુખસ્વામી બોલ્યા કેટલાક જીવ ભાવમાં લોભાયા અને કેટલાક ઈશ્વર ભાવમાં લોભાયા, પણ અક્ષર ભાવમાં લોભાયા એવા થોડા. કેમ જે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે તે અક્ષર ભાવ છે. અને મહારાજે અમને સૌને કહ્યું હતું કે અમારું સુખ તથા સર્વે અમારી મોટપ તે અમે સાધુને આપી છે, પણ એ વાત કોઈને સમજાતી નથી. આવું શ્રીજી મહારાજ બોલતા, પણ એ વાત મહારાજ કે માળાને કોઈને સમજાતી નથી. બોલો, અમારું સર્વે સુખ તથા અમારી સર્વે મોટપ અમે સાધુને આપી છે, પણ સમજાતું નથી એને. તે અમારું સુખ શું, બોલો અમારું સુખ શું છે? તો જે કોઈ પદાર્થમાં બંધાવવું નહીં એ અમારું સુખ અમે સાધુને આપ્યું, તથા કોઈ પદાર્થને અર્થે ક્લેશ કરવો નહીં એ અમારી મોટપ છે, એ અમે સાધુને આપીશ. ને અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવી એ અમારો આનંદ છે, એ અમે સાધુને આપ્યું છે. તે ઉપર દત્તાત્રેયનું આખ્યાન નિરંતર સંભાળી રાખવું. કેમ જે તેમણે 24 ગુરુ કર્યા હતા, આવી આવી વાતો મહારાજ અમને કરતા હતા. બોલો લ્યો, અદભુત વાતો છે ને. ભાઈ ભાઈ, ગુણ લે હરિ ભક્તનો તેના ટળે છે વિકાર, મોટાને નિર્દોષ જાણતા વૃત્તિ રહે હરિમો જાર. વચનામૃતે વાલો બોલ્યા પ્રથમ 58 સાર, ગુણ લે જો મોટા સંતનો તો થઈ જાય નિર્વિકાર, ભક્તિ વૃદ્ધિ પામે હતી વિષયનો થાય અભાવ, જ્ઞાનાધિક સદગુણો આવે તેથી વધે હરિમાં ભાવ, માટે અહમને આ શક્તિ મૂકી સત્સંગે રહેવું થઈ દાસ, અહમ શૂન્ય થતા અંતરે અખંડ વસે અવિનાશ, અહમ શૂન્ય થતા અંતરે અખંડ વસે અવિનાશ. આવી સરસ ભગવાન અને ભગવાનના મોટા સંતોમાં પ્રીતિ કરીને સમાગમ કર્યા એની અદ્ભુત વાતો સુખસ્વામી કરતા, એની જ અનુભવની વાતો કરતા. આ જ તમારે ને અમારે અતિ ઉપયોગની વાતો છે. આ માટે આમ જીવવું શીખી જાયજો બધા. ઓકે, બહુ સારું કરી લ્યો, બધાને ભાવચી જય સ્વામી.
જય સદગુરુ સ્વામી પ્રભુ જય.